તારીખ 19/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 406 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 350
પ્રશ્ન 406 ચાલે પાનું 227 સમ્યક દર્શન થી ધર્મની શરૂઆત થાય છે એ સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી શું કરવું અથવા તો પ્રશ્નમાં એવી અપેક્ષા છે કે સમ્યક દર્શન થાય તે માટે શું કરવું નથી થયું તો થાય તે માટે શું કરવું તો કે છે કે ભાવના કરે રુચિ થાય વેદજ્ઞાન કરે એમ ચાર નીતિ આપણે ચાલી છે વિકલ્પ આવે અને રાગ સમજે રાગથી પણ જુદો હું ચૈતન્ય અખંડ દ્રવ્ય છું એમ પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ જુદું વિચારે અથવા જુદું પાડે અંદરમાં રાગ પણ ભાવ છે અને પોતાનું ચૈતન્ય અથવા જ્ઞાન પણ ભાવ છે બે એક જ ક્ષેત્રમાં એક જ પદાર્થમાં એક જ સત્તામાં ઉત્પન્ન થતા ભાવ છે પણ બંનેની જાત જુદી છે અને જાત જુદી છે એટલે ઘણી જુદી છે પાછી થોડી જુદી છે એવું નથી પણ ઘણી જુદી છે જેમ અંધારું ને અજવાળું ઘણા જુદા છે દિવસ ને રાતે ઘણા જુદા છે એમ જ્ઞાન ચેતના ચેતના એટલે જ્ઞાનાનુભવ જ્ઞાનમાં અનુભવ અને રાગ એ ઘણા જુદા છે બહુ જુદા છે એમ કે છે એટલું જ નહીં હૈયાતી જ્ઞાનમાં છે હૈયાતી વેદનમાં છે અનુભવમાં છે પોતાની હૈયાતી રાગમાં નથી રાગનો નાશ થાય છે મારો નાશ થતો નથી એટલે મારી હૈયાતી રાગમાં નથી અસ્તિત્વ ગ્રહણ કરવા માટે અસ્તિત્વ જુદું પાડવા માટે પોતાની વ્યાપકતાને ગ્રહણ કરે હું કેટલામાં વ્યાપું છું શરીર ઘણું નિકટ હોવા છતાં શરીરમાં હું વ્યાપતો નથી કેમ કે જળ પરમાણુની રચના છે રાગ એથી પણ નિકટ હોવા છતાં પણ હું રાગમાં વ્યાપતો નથી કેમ કે રાગ મરે છે હું મરતો નથી નાશ પામે છે એટલે મરે હું ફક્ત જ્યાં મારો અનુભવ છે જ્યાં મારું જ્ઞાન છે જ્યાં મારા જ્ઞાનનો અનુભવ છે એટલામાં જ હું વ્યાપું છું એમ પોતાની વ્યાપકતાને અનુભવે વ્યાપકતાને જોઈને અનુભવે માત્ર વ્યાપકતાનો વિચાર વિકલ્પ ન કરે વ્યાપકતા ભાવ અપેક્ષાએ પણ છે જેમ ક્ષેત્ર અપેક્ષાએ છે એમ ભાવ અપેક્ષાએ પણ છે અહીંયા ભાવની અપેક્ષા પહેલાં લેવાની છે પછી ધ્યાન કાળે ક્ષેત્રની અપેક્ષા પણ લેવાય છે. પણ ભાવની વ્યાપકતા ગ્રહણથી હોય તો ક્ષેત્રની વ્યાપકતાનો અનુભવ થાય કે શરીર પ્રમાણ મારું ક્ષેત્ર હોવા છતાં પણ શરીરથી ભિન્ન દેહાતીત મારી વ્યાપકતા છે એવો અનુભવ થઈ શકે છે. અખંડ દ્રવ્ય છું એટલે અખંડ દ્રવ્ય સ્વભાવે છું. સ્વભાવ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે અખંડપણે, તેથી તેને દ્રવ્યનો ખંડ, ગુણનો ખંડ કે પર્યાયનો ખંડ, ખંડ નામ ભેદ લાગુ પડતો નથી. વેદનભૂત જ્ઞાન લક્ષણમાં સ્વભાવ વ્યક્ત છે, એ સ્વભાવ પર્યાય પૂરતો ખંડિત થઈને ત્યાં પ્રગટ નથી થયો. પર્યાયમાં પ્રગટપણું છે, શક્તિમાં અપ્રગટપણું છે, તો પણ સ્વભાવ પ્રગટ અપ્રગટ બંનેમાં સળંગ અખંડ વ્યાપેલો છે. ફરીથી શક્તિ અવ્યક્ત છે, પર્યાય વ્યક્ત છે. શક્તિ અપ્રગટ છે, પર્યાય પ્રગટ છે. સ્વભાવ બંનેમાં વ્યાપેલો છે એને પ્રગટ અપ્રગટની અપેક્ષા નથી. પ્રગટ અપ્રગટ અવસ્થા ભેદ છે, એ અવસ્થા ભેદ સાથે અભેદ સ્વભાવને કાંઈ સંબંધ નથી. એટલે લક્ષણમાંથી અખંડ સ્વભાવ ગ્રહણ થાય છે, કેમકે એનું સ્વરૂપ જ અખંડ છે. પર્યાય પૂરતો ખંડ ત્યાં વ્યક્ત નથી, સ્વભાવ સ્વભાવ છે, સ્વભાવ અખંડ જ છે. એટલે અખંડ છે એટલે આખો છે ને આખો જ પકડાય છે, અને સ્પષ્ટપણે જેવો છે તેવો આખો પોતાપણે સ્વપણે ગ્રહણ થાય છે. એવી રીતે જુદું અસ્તિત્વ, અખંડ દ્રવ્ય છું એમ પોતાનું જ્ઞાયકનું અસ્તિત્વ એવી રીતે જુદું જ્ઞાનમાં આવે, તે યથાર્થ જ્ઞાન વિચાર છે. વિકલ્પ દશા છે તો યથાર્થ જ્ઞાન વિચાર છે. એ જ્ઞાયકની અંદર અનંતાગુણ છે, તેની પર્યાયો પરિણમે છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં અનંતી પર્યાયો છે. જ્યાં જ્ઞાન ગુણ છે ત્યાં બીજા અનંતા ગુણો છે. એમ સ્વરૂપનો નિશ્ચય થાય છે. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી શું કરવું? કે સ્વરૂપનો નિશ્ચય કરવો. નિશ્ચય થવા અર્થેનો પ્રયોગાત્મક પ્રયત્ન કરવો. તેના વિચારો કરી જ્ઞાયકનો નિર્ણય કરે, એવી રીતે વિચાર કરી પ્રયોગ કરી અને જ્ઞાયકનો નિર્ણય કરે. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી શું કરવું? કે નિર્ણય કરે. એ નિર્ણય સમ્યક દર્શનનો અંગભૂત કારણ છે. કેવું કારણ છે? અંગભૂત કારણ છે. અવયવ છે એનો, એક ન્યાય એનો અવયવ છે. એટલે એનો વિકાસ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય થાયને થાય. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી તેનો વિચાર વાંચન, એ સંબંધીનું વાંચન લગ્નિપૂર્વક, લગ્નિપૂર્વક, ભાવનાપૂર્વક, એ તો ખાસ વાત છે. પહેલો શબ્દ ત્યાં ભાવનાનો દીધો છે. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ભાવના કરે. ભાવના વિનાનો વિચાર છે, વિકલ્પ છે, એ શુષ્ક છે. ભાવના પહેલા જોઈએ. જ્ઞાન સિવાય પ્રાપ્તિ નથી. પણ કેવું જ્ઞાન? કે ભાવનાયુક્ત જ્ઞાન. એ ભાવનાયુક્ત જ્ઞાન હોય તો જ કામ થાય, નહીં તો ન થાય. પોતાના આત્માની ભાવના નથી, આત્મભાવના નથી, તો જીવ કાંઈ ભાવના વિનાનો નથી. અનાત્મ ભાવના તો છે, અનાત્માની તો ભાવના છે. બાહ્ય પ્રયોગ પણ અનાત્માની ભાવના મટાડવા માટે છે, તો દર્શનનો પાટલો પડે. એમ બરાબર ઉદ્દેશ ધારણ કરીને પરિણામ ચાલવા જોઈએ પ્રયોગમાં, નહીતર કેવળ બાહ્ય ત્યાગ થઈ જશે, બાહ્ય ક્રિયા થઈ જશે. અને એ તો બધા કરે છે, દરેક સંપ્રદાયમાં કરે છે, જૈનમાંય કરે છે અને અજૈનમાંય કરે છે, એની કોઈ કિંમત નથી. જે પૂદગળની ભાવના છે એ સંસાર ભાવના છે, એ ભાવનાને મટાડવા માટે આત્મભાવના કેળવવા માટે કોઈ પણ પ્રયોગ હોવો ઘટે છે. એ શરતી વાત છે. પ્રયોગમાં આ શરત છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન પ્રયોગ કરવાનો છે. પોતાની આત્મભાવના કેળવવા માટે અને પૂદગળ પદાર્થોની ભાવના મોડી પાડવા માટે, તોડવા માટે પ્રયોગ કરવાનો છે, નહીતર કેવળ બાહ્ય ત્યાગ થઈ જશે. એ ક્રિયાકાંડમાં પડવાથી કોઈ લાભ નથી. એ અનંતી વાર એવા ક્રિયાકાંડમાં પડી ચૂક્યો છે. ભાવનાની સમજાવી ભાવના એમને મરી ઉલટી અને ક્રિયા કરી નાખી, ત્યાગને નિરર્થક ગઈ. એમ ભાવના વિના શાસ્ત્રમાંથી નાખ્યા, શાસ્ત્ર જ્ઞાનની ધારણા પણ થઈ ગઈ, વ્યર્થ ગઈ. જેમ સમ્યક દર્શન વગરના જ્ઞાન ચારિત્ર શૂન્ય છે અથવા મિથ્યા છે, એમ ભાવના વિનાનું મુમુક્ષુપણું કોઈ પણ ક્રિયા હોય એ ક્રિયા વ્યર્થ છે. પછી સ્વાધ્યાયની ક્રિયા હોય કે બીજા ત્યાગના પ્રયોગની ક્રિયા હોય, એ બધી નકામી જાય, વ્યર્થ છે. ઓલી વાત તો પ્રસિદ્ધ છે મોક્ષ માર્ગમાં, સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર મિથ્યા છે. હે, એ વાત પ્રસિદ્ધ છે. એમ અહીંયા ભાવના વિનાનો કોઈ પણ પ્રકાર મુમુક્ષુતાની સાધન હોય, મુમુક્ષુની દશામાં જે સાધન હોય એ વ્યર્થ જવાનું. એટલું ભાવનાનો મહત્વ છે અથવા ભાવનાનું સ્થાન છે અથવા ભાવનાનું કાર્યકારીપણું છે. ઉદ્દેશ ધારણ થયેલો હેતુ વગરની ક્રિયા શું કામ ને? ત્યાં ત્યાગને અર્થે નથી કે બીજા કોઈ કારણથી નથી, કોઈનું જોઈને કરવાનો સવાલ નથી, કોઈ કે માટે કરવાનો સવાલ નથી. અંદરથી પોતાને સંસાર ભાવના તોડવી છે, આત્મભાવના પ્રગટ કરવી છે, અથવા પ્રગતિ હોય તો વધારે દ્રઢ કરવી છે, એટલા માટે કરવું છે. આકુલતા જોવે તો રુચિ પલટાય, કેમ કે જીવનો સ્વભાવ દુઃખથી દૂર થવાનો છે. પરિણમનમાં જો આકુલતા પકડે, કેમ કે જ્યારે ફેરફાર કર્યો ત્યારે એની રુચિ ન બદલાણી હોય તો વિરુદ્ધ ભાવ ઊભા થવાના, અથવા એવા ઉદય પણ આવવાના સામે. એ વખતે જીવને આકુલતા ખેંચાણ થઈને આકુલતા થાય છે, એ ખેંચાણમાં જો પકડે તો ખસવાનો પ્રયત્ન થાય. બે પ્રકાર બને છે એમાં, સ્પષ્ટ કરીએ વિષયને તો. કોઈ જીવને અંતરથી પહેલા એવો ભાવ ઉઠે છે ત્યારે હું આ બધું રોજનું જે મારું ઉદય પ્રમાણે ખાવું પીવું પહેરવું ઓઢવું ચાલે છે એમાં મને ઘણી આકુલતા થાય છે, મને આકુલતા ન પોસાય, એટલે એની ભાવનામાં આવીને ફેરફાર કરે છે. યથાર્થ છે, અંદરથી આવ્યું છે એને યથાર્થ છે. કોઈ જીવને એવું અંદરથી હજી ન આવ્યું હોય પણ એ પ્રયોગ કરીને જોવે કે હવે મને શું થાય છે, અને જોઈને ટાળે, જોઈ જોઈને ટાળે, મોડો પાડે, એમ પણ થાય. બે પ્રકારની યોગ્યતા છે, પ્રયોગ એક જ છે, યોગ્યતા બે પ્રકારની છે. એ બેમાંથી એક પ્રકારનો હોય તો ત્રીજો પ્રકાર હોય તો પછી ગડબડ થાય, ક્યાં પછી ક્રિયાની પ્રધાનતા આવે, કઈ પ્રકારનો રાગ થાય, વિકલ્પ થાય, કોઈનું જોઈને કરે, કા કોઈના કહેવાથી કરે, પોતાના ભાવમાં એટલો ભાવનાનો ફેરફાર ન કરી શકે તો નકામ એમ. જે આકુલતાને ન જોઈ શકે અને ફેરફારે ન કરી શકે તો એને તો કઈ ઉપાય જ નથી, તો એને રસ પડ્યો છે ને એ રસમાં આગળ વધે જાય છે. ચર્ચા કરવાથી ફાયદો, હું શું પણ પોતાના પરિણામને જોવે નહીં તો ચર્ચા કેવું કરું, શું કરશે? પોતાના રસને પોતાની આકુલતાને જોઈ ન શકતો હોય આકુલતા નો જોતો હોય તો ચર્ચા છે નહીં કરે છે. પરિણામમાં આકુલતા છે કે નહીં? પરિણામ છે તો પરિણામમાં આકુલતા છે કે
નહીં?
પ્રયોજનની દ્રષ્ટિ નથી. પ્રયોજન તો સુખ દુઃખ નું છે. પ્રયોજન શું છે? દુઃખ ન જોઈએ અને સુખ જોઈએ. ચોક્કસ પ્રયોજન નો દ્રષ્ટિકોણ ન હોય તો પરિણામની ચર્ચા નો ઉદ્દેશ શું, દ્રષ્ટિકોણ શું, ચાલો એ સમજાવો. જો સુખ દુઃખના પ્રયોજનનો દ્રષ્ટિકોણ ન હોય તો પોતાના પરિણામની ચર્ચા પાછળ દ્રષ્ટિકોણ શું છે, ઉદ્દેશ શું છે એ કયો, પછી એની ચર્ચા કરી આપણે. પરિણામની ચર્ચા કરવા ખાતર છે કે ચાલો આપણે પરિણામની ચર્ચા ગોઠવી છે માટે પરિણામની ચર્ચા કરો એમ છે. કોઈ પ્રયોજનનો દ્રષ્ટિકોણ તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ, ચોખ્ખી વાત આ છે. પ્રયોજનના દ્રષ્ટિકોણ ન હોય તો ભાવના પણ નથી, કેમ કે ભાવનાને અને પ્રયોજનના દ્રષ્ટિકોણને સંબંધ છે, સાથે રહેવાનું એમ છે. શું કહ્યું છેલ્લે, જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી તેનો વિચાર, એટલે તેની પ્રાપ્તિનો વિચાર, નિર્ણયનો વિચાર, વાંચણી સંબંધીનો, બીજું આડું અવળું નહીં, તેનો વિચાર, તેનું વાંચન, એમ અથવા નિકટની જે દશા પ્રાપ્ત કરવાની હોય તેનો વિચાર, તેનું વાંચન, એમ. કેમ કે સમ્યક દર્શન બહુ ઉપરની દશા હોય, અહીંયા હજી વેદનામાં એનો આવ્યો હોય તો એનો વાંચન વિચાર કરીને શું કરવાનું. સામે સ્વાધ્યાયમાં વિષય આવે તો ભાવનાનો વિષય બનાવે, મને પ્રાપ્ત થાય એવી મારી ભાવના છે, પણ નિકટની દશાનો વિચાર, એનું વાંચન, એ સંબંધીની લગ્ની, આ મુખ્ય વાત કરે છે. લગ્નની વાત મેં શ્રી મુખ્ય કરે છે. લગ્ની પરિણમનમાં લગાતારતા સાતત્ય ઊભું કરે છે અને એ જરૂરી છે. લગ્ની વિના જે તે પ્રકારના પરિણામ થોડા થાય પાછા બંધ થઈ જાય, થોડા થાય પાછા બંધ થઈ જાય, થોડા થાય પાછા બંધ થઈ જાય અને સરવાળે પોતાને નિષ્ફળપણું અનુભવમાં આવે, અરે આપણને કાંઈ પ્રાપ્ત નથી, અરે આપણું હજી કાંઈ ઠેકાણું નથી પડ્યું. કેમ કે ક્યારેક કોઈ દિશામાં કોઈ પરિણામ થયા, ક્યારેક કોઈ બાબતમાં કોઈ પરિણામ થયા, પાછું પતી ગયું કાંઈ નહીં. લગ્નિ એ લગાતાર પરિણામની પ્રક્રિયા છે, એમાં એક લયતા છે, એમાં સંવેગ છે, એમાં ફોર્સ છે અને એ મુમુક્ષુની ભૂમિકામાં ખાસ કરીને આવશ્યક છે, ચોક્કસ આવશ્યક છે, નહીંતર કોઈ દિવસ કામ ન થાય. અને મહિમા એટલે મૂલ્યાંકન કરે, આ કોઈ નાનું સોનું કામ નથી. અનાદિથી સંસારનો મોટો પહાડ ખડક્યો છે એ આખો ઉથલાવવાનો છે, જેવું તેવું કામ નથી. અને લોકાગ્રે જવાનું, લોકના શિખરે પહોંચવાનું, દ્રવ્યને ભાવે સર્વોત્કૃષ્ટ પદ ધારણ કરવાનું, 14 લોકનો નાથ થઈ જાય, એવડું મોટું કામ છે, જેવું તેવું કામ નથી. અથવા જગતમાં આવડું મોટું એકે કામ નથી એવડું મોટું કામ છે. આવડું મોટું એકે કામ નથી એવડું મોટું કામ છે, એટલું મૂલ્ય હોવું જોઈએ તો એ કામ સંબંધીની સિન્સિયરિટી ઊભી થાય, ગંભીરતા ઊભી થાય અને રસ ઉત્પન્ન થાય. બહુ ભાગ ખામી હોય છે સિન્સિયરિટીની, બહુ ભાગ આમ હોય છે. કામ નહીં થવાનો મોટો અથવા ખાસ કોઈ લેકિંગ પોઈન્ટ હોય, રહી જતો મુદ્દો, તો સિન્સિયરિટીનો અભાવ, સિન્સિયરિટી નથી આવતી. આવડું મોટું કામ લઈને બેઠા હોય ને એની સિન્સિયરિટી ન હોય તો એ કામ કેવી રીતે થાય? 10-20 હજાર કરોડ નો ઇન્ડસ્ટ્રી નહીં હોય, 10-20 હજાર કરોડ એટલે અબજો રૂપિયા થયા. અબજો રૂપિયાનો ઇન્ડસ્ટ્રી નાખ્યો હોય તો એને એની કેટલી ગંભીરતા આવે છે માણસને, કે અમારું બહુ મોટું કામ છે, એમાં ક્યાંય ગફલત રાખી ન પોસાય. એક ખોટકો આવે ને એક દિવસનું પ્રોડક્શન અટકે એટલે અમારા કરોડો રૂપિયાનો નફાનો ફેર પડે. એક દિવસ મોડું થાય એમાં અને મોટી અવ્યવસ્થા ઊભી થાય. કાચા માલને જે શેડ્યુલ વાઇઝ ઓર્ડર આપ્યા હોય, કાચો માલ ભેગો થાય, રાખવાની જગ્યા ન રહે. એની સામે જો પાકો માલ જે રીતે ખપતો એ રીતે ન ખપે ને ઢગલા થાય તો એને રાખવાની જગ્યા ન રહે. એ બધા ઇન્વોલ્વમેન્ટમાં જે નાણાકીય વ્યવસ્થા રાખવી હોય એ જો ન સચવાય તો પણ તકલીફ થાય, પેમેન્ટની તકલીફ થાય, નાણાંને ભીડાવી પડે, લાખો રૂપિયાના પગાર ચૂકવણા હોય, કરોડો રૂપિયાના હિસાબ ચૂકવવાના હોય. અને એનો હિસાબ કિતાબ વ્યવસ્થિત ન હોય તો ક્યાં ઊભા છે, અંધારામાં હાવ આવી જઈએ. એકાઉન્ટ છે એ તો દીવો છે, તમે ક્યાં ઊભા છો એ ખબર પડે. એ પણ ચોખ્ખું દીવા જેવું રાખવું જોઈએ કે આપણે ક્યાં ઊભા છે. ચારે બાજુની બધી વ્યવસ્થા અપ ટુ ડેટ રાખવી પડે. એટલી ગંભીરતાથી માણસ ચલાવે છે બિઝનેસ. એ તો કઈ નથી, આખો સંસાર ઉથલાવો છે એમાં એ તો કઈ નથી. હવે તો એ બધી વ્યવસ્થા ગોઠવવા માણસો કમ્પ્યુટરો રાખે છે, અવ્યવસ્થા ઊભી ન થાય, કઈ પણ અવ્યવસ્થા ઊભી ન થાય. પ્રોડક્શન મેનેજર બીજો, પરફેક્શન મેનેજર બીજો, જનરલ મેનેજર બીજો, એકાઉન્ટનો હેડ જુદો, ફલાણો હેડ, બધામાં એટલી બધી ચોકસાઈ શું કરવા? આખું તંત્ર ખોરવાઈ જાય, મુશ્કેલીમાં આવી જાય. અને ત્યાં કેટલી મુશ્કેલી થાય ખબર પડે. મુશ્કેલી આવે તો કેવી આવે કે દેવાળું નીકળી જાય, કેટલી ગંભીરતા આવે છે. એને ઘરવાળા એ સતાવે નહીં, બોલાવે નહીં. ઘરવાળા એ તે બહુ મોટા કામમાં છે, એને ડિસ્ટર્બ નહીં કરવાના, એની સગવડ બધી સાચવો. એ જે ટાઈમે જે એમ કેમ કરી દો. આથી મોટું કામ નથી, પોતે સમજતો નથી, ઘરવાળા સમજતા, બે માં ગડબડ છે. આમનું હોય ને આમ ના થાય, આમ ન થાય ને આમ થાય, આમ ન થાય ને આમ થાય. તમે ફરજમાં સમજતા નથી, તમે વ્યવહારમાં સમજતા નથી, તમે આમ કરતા નથી, તમે આમ કરતા નથી. કામ કેમ થાય? પોતે સમજે તો પછી બીજાને વાંધો નથી. પોતે એની ગંભીરતા સમજે પછી કોઈને નહીં ગણે. પછી અનુકૂળતા પ્રતિકૂળતા બીજાનું કઈ કેવું આ તે છાપ કોઈ આમ વિચારશે, કોઈ આમ આમ અભિપ્રાય રાખશે, જે એમ જેને થાય પોતે પોતાનો રસ્તો હેલો જશે. બરાબર એવી મહિમા કરે તો એવી મુખ્યતા આવે. ટોપ પ્રાયોરિટી, એકદમ ટોપ પ્રાયોરિટી. કેમ કે અનંત ભાવની કમાણી એક ભાવમાં કરવી છે. ઓલી તો એક ભાવની કમાણી છે, ભલે કરોડો અબજો કમાય તો પણ એક ભાવની કમાણી છે. અને બધું અહીંયા પડ્યું રહેશે, બધું નકામું જશે, એના માટે નકામું સાબિત થશે. અધૂરું ભોગવી નહીં કે પૂરું તો નહીં. અને આ તો અનંત કાળ ચાલે એવો વિષય છે. અને દુનિયામાં જગતમાં અશક્ય છે. એટલા માટે અશક્ય છે કે જીવની ઈચ્છાઓ પાસે આખું આખા જગતનો વૈભવ રાયના દાણા સમાન છે. ઈચ્છા પ્રમાણે ક્યાંથી બધું બને? કયો કોઈને ન બને. કેમ કે એક ચીજ એકથી વધારે માણસને પસંદ છે ને ગમે છે, અને જેનો યોગ હોય એની પાસે એ રહે છે. બીજાની ઈચ્છા ફેલ જવાની, ગમે હોય નહીં, અને મર્યાદા છે. ઈચ્છા ઉત્પન્ન થઈ પણ આકુલતા છે, અને ઈચ્છા પૂર્તિ ઈચ્છાની પૂર્તિ ન થઈ એમાં પણ આકુલતા છે, અને એકવાર પૂર્તિ થાય તો એમાં પણ આકુલતા છે. આકુલતા તો બધા સ્ટેજમાં વ્યાપેલી છે. એટલે સંસારનો કોઈ જીવ સુખી નથી, બધા જ દુઃખી છે. એવા અને બીજા સમસ્ત પ્રકારના દુઃખોનો જો કોઈ ઉપાય હોય તો એ ઉપાયનો કિંમત કેટલી, એનો મહિમા, એનું મૂલ્યાંકન આવવું જોઈએ. જેટલું છે એટલું આવવું જોઈએ, અને આવે તો જ એના પ્રમાણમાં પુરુષાર્થને પ્રયત્ન ચાલે. નહીતર ગમતા થઈને બીજાની મુખ્યતા ક્યાં વિનારી એની. પૂર્ણતાનું લક્ષ્ય ત્યારે કેવો નિર્ણય કર્યો છે કૃપાળુ દેવે, ગમે તે થાવ. પહેલો આટલા શબ્દો છે, ત્રણ શબ્દો, ગમે તે થાવ, ગમે તેવા દુઃખ આવી પડો, આધિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિસર, અરે પ્રાણ છૂટવા સુધીનો પ્રસંગ, કે એક સેકન્ડમાં પ્રાણ છૂટી જાય એવી પણ પરિસ્થિતિ, ગમે તે થાવ ને આ કરવું છે એટલે આ કરવું જ છે. એમ આત્મા અંદરથી પુકાર કરે, વિકલ્પ નહીં, વિચાર નહીં, આત્મા અંદરથી પુકાર કરે ત્યારે યથાર્થ પૂર્ણતાનું લક્ષ્ય થયું, યથાર્થ સંવેગની ઉત્પત્તિ થાય. એક લઈ એક ધારું સતતપણે કામ કરી અલ્પકાળમાં સફળતા મેળવે મેળવે ને મેળવે છે. આવો ઉપાડ જોઈએ. થોડા સમયમાં આનંદ ભાવની કમાણી થાય કે નાની સુની વાત છે. ભલે અનંતકાળ વિપરીત ચાલ્યો, અવિપરીતતા થવા માટે અનંતકાળની જરૂર નથી. આવી સરસ આ માર્ગની સુવિધા અને સુંદરતા છે. નિયમસરમાં એક ગાથા છે કે જીન માર્ગ બહુ સુંદર છે, એ સુંદર માર્ગની કોઈ નિંદા કરે તો પણ તું તને આકુલતા નહીં થવી જોઈએ, તું ઉપેક્ષા કરી દે એને. એવા જ કહેશે જગતમાં કે આવો જે જીન માર્ગ છે એની પણ નિંદા કરનારાની પણ, અને એમાં ઈશ્વર કરતા વાળા તો બહુ જ ભડકે છે. એ દેહનો નાસ્તિક છે, ઈશ્વરને માનતા નથી, એની નિંદા કરવાની કહેશે. એક જમાનામાં બહુ વિરોધ થયો છે, જૈન મંદિરોનો, જૈનાલયોનો, જૈન પ્રતિમાઓનો બહુ નાશ કર્યો છે હિન્દુએ, પણ મુસલમાન જ કર્યો છે એવું નહીં. હિન્દુ લોકોએ, બ્રાહ્મણ લોકોએ બહુ વિરોધ કર્યો. મિત્ર, બ્રાહ્મણો તો મૂળ તો જૈનમાંથી નીકળેલી કોમ છે, અને જૈનમાંથી તે પાંચમા ગુણ સ્થાનમાંથી નીકળેલી કોણ. બ્રહ્મચરતી ઇતિ બ્રાહ્મણ, બહુ જ સ્વરૂપમાં સ્થિર હોય ત્યારે એને બ્રાહ્મણ કહે છે. ખરેખર તો એમ છે, બહુ જ બ્રહ્મમાં, બ્રહ્મમાં એટલે સ્વરૂપમાં બહુ સ્થિરતા પકડી હોય, પાંચમા ગુણ સ્થાનની ગ્રસ્ત દશામાં બહુ સ્થિરતા આવી ગઈ હોય ત્યારે એને બ્રાહ્મણ કહે છે. આખો કોન્સેપ્ટ બદલાણો, આખો ટ્રેડિશન બદલાણો, આખો સંપ્રદાય બદલાણો, અને જૈન વિરોધ જબરજસ્ત કરેલો છે. ખરે એમ પણ બને શું દાસેન્દ્ર જે માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તવ અમિદ્યતી આચાર્ય ગાયું, માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો, વિપરીત વૃત્તિઓ જેની હોય એના પ્રત્યે તો મધ્યસ્થ થઈ જજે. મધ્યસ્થ એટલે દ્વેષ પણ નહીં ને રાગ પણ નહીં. રાગ તો કરવા યોગ્ય છે જ નહીં, તો અનુમોદના થઈ જાય, દ્વેષ પણ નહીં. એવો સુંદર માર્ગ છે. મધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તો, માર્ગ એવો છે. એવી રીતે જેને મહિમા કર્યા કરે, દેવગુરુ શાસ્ત્રની મહિમા કરે, અને એ માર્ગે ચડાવનાર એવા નિમિત્તો એની પણ મહિમા કરે. તો એ સમ્યક દર્શનની સમીપ થાય એમ કહે છે. તો સમ્યક દર્શનની સમીપ થાય, એમાં માત્ર દોષને ન જુએ પણ આખો આત્મા એમ કલ્પે તો દોષની સીમા પર્યાય પૂરતી જ છે. દોષની સીમા પર્યાય પૂરતી છે, આખો આત્મા એવો નથી. તો જેને પોતાના દોષનો નિષેધ છે એને બીજાના દોષનો નિષેધ છે, અને પોતાના આત્માનો આદર છે ને બીજાના આત્માનો આદર છે, એ બે વાત જુદી જુદી છે. દોષ અનુમોદવા યોગ્ય નથી, નિષેધવા યોગ્ય જરૂર છે, પણ એ દોષ આત્મા નહીં. જ્ઞાની પણ અજ્ઞાની જીવની પર્યાયને, અજ્ઞાની જીવને કેવી રીતે જોવે છે કે એ આત્મા પોતાના નિર્દોષ સ્વરૂપને ભૂલેલો હોવાથી દોષિત છે. કેવી રીતે દૂષિત થયો છે? પોતાના નિર્દોષ સ્વરૂપને ભૂલેલો હોવાથી દોષિત છે. તેથી એની પર્યાયમાં દોષ છે એનું જ્ઞાન કરે છે, પણ પર્યાયના દોષનો દ્વેષ નથી કરતા, જ્ઞાન કરે છે. એમ છે, નિષેધ આવવો અને દ્વેષ થવો બે જુદી જુદી વાત છે. સૂક્ષ્મ વિષય છે. કોઈ ભૂમિકામાં આવી જાય એને પ્રશસ્ત દ્વેષ કહે છે. કોઈ ભૂમિકામાં આવે છે, નીચેની ભૂમિકામાં આવે છે, ઉપરની ભૂમિકામાં નથી આવતો. એમાં ભૂમિકા અનુસાર જુદો જુદો પ્રકાર છે. જ્યાં પ્રશસ્ત રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રશસ્ત દ્વેષ છે. કેમ કે રાગ ને દ્વેષ એક સિક્કાની બે બાજુ. કેમ કે ત્યાં જો પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષનો અભાવ હોય તો જીવ અપ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત દ્વેષમાં જરૂર ઉભેલો છે. એવી પણ એક ભૂમિકા. એ ભૂમિકાને ઓળંગીને પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષમાં આવે, એ ભૂમિકાને ઓળંગીને વિતરાગ આવે. એમ જુદી જુદી ભૂમિકામાં જુદો જુદો ઉપદેશ છે. એક ઉપદેશ બધાને લાગુ ન પડે, બધો ઉપદેશ પણ એક જણને લાગુ ન પડે, તેમ બધો ઉપદેશ બધાને પણ લાગુ ન પડે. એટલા માટે તો સત્સંગ છે. હવે મને શું લાગુ પડે, મારી ભૂમિકા શું, મને શું થવું જોઈએ, મને શું ન થવું જોઈએ, મારું શું કર્તવ્ય અને મારું શું ન કર્તવ્ય, એ સમજવા માટે તો સત્સંગ છે. અને એવું બધું હોવાથી જીવની ભૂલ થવાની સંભાવના છે. અને જીવ અનંતવાર ભૂલો પણ છે, પોતે જ અનંતવાર ભૂલ. એટલે રસ્તો અજાણ્યો છે, જાણેલાને સાથે પણ રાખવા જોઈએ અને માથે પણ રાખવા જોઈએ. બે વાત છે. તો સહી સલામત પાર ઉતરે રસ્તે ચાલે. નહીતર અનાદિથી ભૂલો છે અને ભવાટવીમાં ભટકો છે, દુઃખી થયો છે. એટલે ભય છે ત્યારે, એનો નિષેધ કરવામાં જો ભય લાગતો હોય તો ભય પ્રકૃતિ સ્ત્રી પર્યાયની છે. પુરુષ હોવા છતાં ભયમાં આવી ગયો તો સ્ત્રીભેદ બાંધે એમ એમ વાત એવી એવી રીતે એવી રીતે. એ તો બીજું છે ને, જો કોઈ મુનિરાજ છે જંગલમાં તપ કરે છે, કોઈ સિંહ ભૂખો સિંહ ત્રાળ પાડતો આવેલો આવે છે, છલાંગો મારતો, ત્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ રાજા ઉભો છે. એવો વૈજ્ઞાનિક નથી લીધો, મુમુક્ષુ નથી લીધો, તરવાર કાઢે અને જરૂર પડે તો સિંહ મરી પણ જાય. સિંહને મારવાની હિંસાનો હેતુ નથી ત્યાં, પણ મુનિને બચાવવાનો હેતુ જરૂર છે. અને જો એવો એનો ભાવ ન આવે અને એવી પ્રવૃત્તિ ન થાય તો એ સમ્યક દર્શનથી ચૂપ થઈને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. કેમ કે એની ભૂમિકામાં એ પ્રકાર છે, એમ ભૂમિકા અનુસાર થવું ઘટે છે. મૈત્રી ઉપર ઉપસર્ગ આવ્યો તો અમે તરવાર ખેંચીશ, બરાબર તરવાર લાલ આંખ આંખ લાલ કરીને વાત કરી છે બધાની સાથે. લડતો જ આપીશું એમાં કઈ ધર્મ ને ધર્માત્મા ઉપર કઈ આવે એટલે વાત ફરી જાય બધી. ત્યાં કોઈ ગુરુદેવ લીધું છે, ત્યાં કોઈ અમારો તો શાંતિનો માર્ગ છે ને અમારે તો શાંત રહેવા જેવું છે ને એમ કોઈ કરે તો કોઈ ખોટો છે, જુઠ્ઠો છે એમ લીધું છે. ભૂમિકા અનુસાર છે, પણ એનો ઉપદેશ એવી રીતે ન આપે કે તું ક્રોધ કર ને તું માર, એ તો સહજ અંદરથી ભૂમિકા અનુસાર થાય એની વાત છે, કરવા કરાવવાની વાત નથી, થાય એની વાત છે. એટલે એમ ઉપદેશ નો જ્ઞાની આપે તું એને માર દે ને તું આમ કરી દે તું તેમ કરી દે તું એની સામે લડ દે ને એમ ન. ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યું છે કે તારી માને કોઈ વ્યભિચારી કે તું શાંતિથી સાંભળી લેશ અને સાંભળતો તરત તને ઉકળાટો આવશે, એ દાખલો આપ્યો છે ગુરુદેવે. એમ જીનવાણી ઉપર આપત્તિ આવી હતી, તારી માં છે ક્યાંક શાંત કેમ બેહી રહેશે, તને જીનવાણી પ્રત્યે અનુરાગ નથી, દાખલો આપ્યો છે. લીધું છે આપણે પરમાગમ સારમાં લીધું છે. એમ જુદી જુદી ઉપદેશની ભૂમિકાની વાતો છે. મનુષ્ય પર્યાયમાં સમ્યક દર્શન સુધી પુરુષાર્થ કરીને પહોંચવું જ જોઈએ. ન પહોંચાય ત્યાં સુધી અંતરની ભાવના લગ્ની મૂલ્યાંકન ઉપકારી એવા દેવ ગુરુ શાસ્ત્રનો ની ભક્તિ વાંચન સુવિચારણા પ્રયોગ અને વેદજ્ઞાન ચાલવા જોઈએ. કે જેથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય.
Bye.